સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય ચાલે છે. આપણે 31મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 31મી ગાથામાં જીતેન્દ્રિયપણાની જે વાત આવી એમાં એમ કહેવામાં આવ્યું કે આ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને એના વિષયો એ ત્રણેય ઇન્દ્રિયો છે. એ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવી. ગુરુદેવના વખતમાં પણ એવી વાત આવી હતી એ વખતે પણ કે અહીંયા માત્ર ઇન્દ્રિયોને જીતી એની વાત કરવામાં આવી છે. એમાં આ અમૃતચંદ્રાચાર્ય આ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો એમ ટીકામાં ક્યાંથી લાવ્યા? ગુરુદેવે એ વખતે પણ સમજ આપી હતી કે એ ત્રણેય ઇન્દ્રિયો જ છે, છતાં એ ઘણાની વાત નહોતી બેઠી અને વર્તમાનમાં પણ હજી ઘણાની વાત નથી બેસતી. બીજા સમયસારની અંદર જેમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા નથી લેવામાં આવી ત્યાં આટલી બધી સ્પષ્ટતાઓ કરવામાં આવી પણ નથી અને એમાં ઉપર છેલ્લી વાત લેવામાં આવી છે. અહીંયા ત્રણેયને ઇન્દ્રિય કહી એ વાતને જરાક થોડી સૂક્ષ્મતાથી આપણે સમજીએ તો બધું સહેલું અને સરળ બની જાય છે. આપણે શાસ્ત્રની ભાષાને બદલે સાદી ભાષામાં વિચાર કરીએ તો આ શરીર અને શરીરમાં જે ઇન્દ્રિયો છે તે જળ ઇન્દ્રિયો છે. કેમ કે શરીર જળ છે તો એ જળ ઇન્દ્રિયો છે. એ દ્રવ્ય ઇન્દ્રિય કહી. જે શરીર છે એમાં આ પાંચ ઇન્દ્રિયો જે છે એ જળ ઇન્દ્રિયો છે. હવે એ જળ ઇન્દ્રિયો દ્વારા જે જણાય છે અને એ જે જણાય છે એનું જ્ઞાન જે થાય છે એ બે વસ્તુ જુદી છે. મેડિકલ પ્રમાણે પણ આપણે જાણીએ છીએ કે એનાટોમી અને ફિઝિયોલોજી એવું હોય છે. તો આ જે ઇન્દ્રિય છે, આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, સ્પર્શ ઇન્દ્રિય છે, હવે એ બધા દ્વારા આપણે જે સેન્સ કરીએ છીએ પણ એ સેન્સ શું થયું એ વિશ્લેષણ થઈ અને જે સમજમાં આવે છે એ જ્ઞાન છે. એ જ્ઞાન છે. એટલે નાક દ્વારા સુગંધ આવી અને એ સુગંધનો ખ્યાલ આવ્યો પણ એ સુગંધ શેની છે એવું જ્ઞાન, કે આ ગુલાબની સુગંધ છે કે આ મોગરાની સુગંધ છે એવું જે જાણપણું થવું એ જ્ઞાન થયો. એ જ્ઞાનનો એક અંશ છે અને એક એટલું એ નાક દ્વારા જે સેન્સ કરવામાં આવી એના સંબંધીનું જે જ્ઞાન કરવાવાળી જે વસ્તુ છે એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું. એટલે એ જ્ઞાનનો અંશ છે. એ ક્ષયોક્ષમી જ્ઞાન આપણે શાસ્ત્રી ભાષામાં કહ્યું. એટલે સ્વાભાવિક છે કે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ જ હોય. બહારમાં જે જળ દેખાઈ રહી છે એ દ્રવ્યેન્દ્રિય છે અને એ ઇન્દ્રિયની સાથે જે સંલગ્ન છે એવી એ ભાવ ઇન્દ્રિય છે કે જે એનું જ્ઞાન કરે છે. એ ઇન્દ્રિય દ્વારા જે જણાય છે એને એ જાણે છે એ ભાવ ઇન્દ્રિય થઈ. એટલે દ્રવ્યેન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય તો હોય જ, એ બંને ઇન્દ્રિય જ કહેવાય. એ બંને સાથે જ કામ કરે છે. હવે વાત રહી ઇન્દ્રિયના વિષયની, તો ઇન્દ્રિયના વિષય જે છે એ દરેક ઇન્દ્રિયનો વિષય જુદો જુદો જ હોય. કેમ કે આંખ જુએ છે એ બધા પદાર્થોને જુએ છે તો એ આંખનો વિષય થયો. જે પદાર્થો આંખથી દેખાય છે એ બધા આંખનો વિષય થયો. જે આંખથી દ્રશ્યમાન નથી થતા એ આંખનો વિષય નથી થતો. જેમ કે શબ્દ છે તો શબ્દ કંઈ આંખથી દેખાતો નથી, સુગંધ છે તો સુગંધ કંઈ આંખથી દેખાતી નથી, એટલે એના વિષય જુદા છે. અને એવી જ રીતે શબ્દ છે તો સંભળાયો, ધ્વનિ સંભળાયો, તો એ સંભળાય છે તો એમાં આંખને કંઈ નથી દેખાતું. એ વખતે કામ જે કરે છે તે કોણ કરે છે? કાન કરે છે. એ કાન કરે છે અને એની સાથે જે જોડાયેલી ઇન્દ્રિય છે એ એનું વિશ્લેષણ કરે છે કે એ શું છે, એ શું વસ્તુ છે. એ જ પ્રકારે સુગંધ છે તો સુગંધ ન તો દેખાય છે કે ન તો સંભળાય છે, એટલે એમાં આંખ કંઈ કામ નથી કરતી, કાન પણ નથી કામ કરતા, જીભ પણ કામ નથી કરતી, માત્ર નાક કામ કરે છે, ઘ્રાણેન્દ્રિય કામ કરે છે. અને એ બાહ્યમાં જે જળ દ્રવ્ય ઇન્દ્રિય છે, શરીરમાં જે દેખાઈ રહી છે બહાર નાક રૂપે, એ ઇન્દ્રિય એને સેન્સ કરનારી છે અને એનું જ્ઞાન કરનારી, એની સાથે જે જોડાયેલી ભાવ ઇન્દ્રિય છે, એ સુગંધને જાણે છે. હવે એ સુગંધ જે છે, એ જેની સુગંધ આવી રહી છે એનો વિષય થયો. એ જ રીતે જે શબ્દ ધ્વનિ આવ્યો તો એ ધ્વનિ જે છે એનો વિષય થયો. એ જ રીતે આંખથી જે કંઈ દેખાય છે એ બધા એના વિષય થયા. એટલે દરેક ઇન્દ્રિયને એના પોતાના વિષય હોય. એટલે ત્રણ વસ્તુ થાય ત્યારે જ એ ખરેખર આખી ઇન્દ્રિય બને. આ બહુ સરળ છે, સહેલાઈથી સમજાય એવું છે. એટલે કે જે ઇન્દ્રિય કામ કરે છે તો એને એનો વિષય છે અને એમાં જે ભાવેન્દ્રિય દ્વારા એનું જ્ઞાન થાય છે. હવે એ જ્ઞાન જે છે એ એટલું જ છે, સીમિત જ્ઞાન છે. એટલે ક્ષયોક્ષમી જ્ઞાન શાસ્ત્રની ભાષામાં આપણે કહીએ તો. હવે એની સામે આત્માનું જ્ઞાન કેવું છે? તો કે આ ક્ષયોક્ષમી જ્ઞાન છે ત્યારે છે કે જ્યારે એ સામે છે અને એ વખતે એટલું થાય છે, પછી એ નથી થતું, એક સરખું થતું નથી. જ્યારે આત્માનું જ્ઞાન કેવું છે? એ અખંડ છે, એમાં કોઈ ખંડ પડતા નથી, એ એક સરખું એવું ને એવું જ રહે છે. અને એની વિશાળતા કેવી છે? એની વિશાળતા એવી છે કે પાંચે ઇન્દ્રિયોના વિષયોના જે જ્ઞાન છે એને એક સાથે જાણી શકે. જગતના બધા પદાર્થો છે એની વર્તમાનની, ભવિષ્યકાળની અને ભૂતકાળની બધી પર્યાયોને એક સાથે જાણી શકે, એટલી તો એની વિશાળતા છે. એટલે એ આત્માનું જ્ઞાન છે. એટલે એવા આત્માના જ્ઞાનનું લક્ષ્ય કરતા આ બધું એમ જણાય છે કે આ એનાથી જુદું છે, આ એ એનામાં નથી, આ ઇન્દ્રિયો પણ એનામાં નથી. ભાવ ઇન્દ્રિયો રૂપે જે ખંડ ખંડ જે જ્ઞાન છે એ પણ કંઈ આત્માનું હોઈ શકે નહીં, કેમ કે આત્માનું જ્ઞાન તો એનાથી જુદું છે. અને બધી ઇન્દ્રિયોના વિષયો જે બહારમાં પડ્યા છે, બહારમાં રહ્યા છે, એ પણ આત્મામાં નથી. એટલે એ ત્રણેયને ઇન્દ્રિય કહી અને એ ત્રણેય વસ્તુમાં જે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે એ એકરૂપતા કરી રહ્યો છે ને, એમાં એકત્વ કરી રહ્યો છે ને, કે એમાં એ પોતે રહ્યો છે, એ ભાવને છોડાવ્યો, એ ભાવને છોડાવ્યો. હવે જેમણે એવો ભાવ છોડ્યો છે, જે આ ઇન્દ્રિયો જે જ્ઞેયો છે, એ બધી ઇન્દ્રિયો જ્ઞેયો છે, એ જ્ઞાનમાં જણાય છે. એટલે આત્માના જ્ઞાનમાં જે જણાય તે બધું જ્ઞેય. આત્માનું જ્ઞાન કેવું છે? તો પૂર્ણ જ્ઞાન છે ને, એમાં બધું જ્ઞેય તરીકે ભાસે છે. તો આ પણ જ્ઞેયો છે. અને એવા જ્ઞેયો સાથે એકરૂપતા કરવાને બદલે, એને બદલે એ પોતે પોતાના સ્વરૂપ સાથે એકરૂપતા કરે, એ વાત અહીંયા કહેવાની છે. એટલે જેણે એ બધી ઇન્દ્રિયો, એ ભાવેન્દ્રિય દ્રવેન્દ્રિયો અને એના વિષયો, એનામાં એ એકરૂપતા કરી હતી એને છોડી છે અને એને પોતાના સ્વરૂપથી, પોતાનું જે મૂળભૂત સ્વરૂપ જે છે તેનાથી જુદું એ જાણે છે એવું એને અનુભવમાં આવે છે, એને પછી એ ઇન્દ્રિયોના વિષયો, એ જળ ઇન્દ્રિયો કે ભાવ ઇન્દ્રિયો તરફ લક્ષ જતું નથી, એના તરફ લક્ષ નથી જતું. એટલે એણે એ ઇન્દ્રિયોને જીતી છે એમ કહેવામાં આવ્યું. એટલે એણે એ જ ઇન્દ્રિયોને જીતી છે. અને આમ થવાથી શું થયું? કે તો જે જ્ઞેય હતા એની સાથે જ્ઞાયકની એકરૂપતા હતી, એ બધા જ્ઞેયો હતા, એ ઇન્દ્રિયો બધી જ્ઞેય, એની સાથે જ્ઞાયક ભગવાન આત્માનું એકરૂપ પણ હતું, એ એકરૂપ થઈ જતા હતા. તો એ દોષ હતો, એને શંકર દોષ કહ્યો. જ્ઞેય અને જ્ઞાયકને એકરૂપે જાણે એવો શંકર દોષ હતો. કેમ? તો કે એ બધા જ્ઞેયો પરજ્ઞેય હતા. પરજ્ઞેય સાથે જ્ઞાયકને એકરૂપતા થઈ શકે નહીં, બંને જુદી વસ્તુ છે. ભગવાન આત્મા એ જ્ઞાયક છે, એને પરજ્ઞેયો સાથે એકરૂપતા થઈ શકે નહીં, એ એકબીજામાં જઈ શકે નહીં. એટલે એવું માનવામાં આવતા જે દોષ લાગતો હતો એને ભેળસેળનો, એ શંકર દોષ કહેવામાં આવ્યો. એ શંકર દોષ જ્યારે ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એટલે કે પોતાને જ્ઞેય બનાવે છે, સ્વને જ્ઞેય બનાવે છે અને જ્ઞાન કરે છે, તો પછી પરજ્ઞેયો સાથે એને એક રૂપતા રહેતી નથી. પરજ્ઞેયોનું લક્ષ છૂટે છે તો પછી જ્ઞેય અને જ્ઞાયકની એક રૂપતાનો જે સંકર દોષ હતો એ દૂર થાય છે. આ વાત એમાં કરવામાં આવી. અને પછી એ જ્ઞાન સ્વભાવ કેવો છે એની વાત કરવામાં આવી. એટલે આ જીતેન્દ્રિય પણ છે એમાં ઇન્દ્રિયોને જીતવી એનો અર્થ એવો થાય છે કે પછી એનું લક્ષ ન થવું. જીતવાનું શું છે? એમાં જીતવા પણ કંઈ નથી, એના તરફ લક્ષ થાય છે. એના વિષયો જે છે એમાં રૂચિ થાય છે, એનો રાગ છે, એ સારું લાગે છે, ખરાબ લાગે છે, એટલે ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ થાય છે. આ બધું જે થઈ રહ્યું છે એ અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે થતું હતું. હવે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, પોતે પૂર્ણ છે એવું એને ભાન થયું, અને એમાંથી એને પોતાના સ્વરૂપમાંથી જે આનંદની અનુભૂતિ થઈ, એ પછી હવે એનું લક્ષ આ ઇન્દ્રિયના વિષયો તરફ જતું જ નથી. એમાંથી એને કંઈ હવે પ્રાપ્ત કરવા પણ રહ્યું નથી. એને એ એક રૂપે અનુભવતો નથી કે એને પોતાથી તદ્દન ભિન્ન રૂપે જુએ છે, જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે. એટલે એમ થતાં જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું એની વાત પણ એમાં આવી ગઈ. અને એમ થતાં એને આત્મા જેવો જણાયો, એ કેવો છે આત્મા એ પણ સાથે કહેવામાં આવ્યું કે એ જગતના બધા જ પદાર્થોથી ભિન્ન છે, જુદો છે, પૂર્ણ છે અને એ અખંડ છે, એક રૂપ છે. અનંત ગુણોનો પિંડ હોવા છતાં એ એક રૂપ છે એવા ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, ત્રણેય કાળ જ્ઞાન કરવા વાળો, એનું એને દર્શન થયું, એનું એને જ્ઞાન થાય છે. હવે અહીંયા આગળ કહે છે કે આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ. કેમ કે નિશ્ચય સ્તુતિની વાત હતી પહેલા, અગાઉની ગાથામાં જે વાત આવી એમાં એમ કહેવામાં આવ્યું કે કેવળીના શરીર, તીર્થંકર ભગવાનના શરીરના વર્ણનથી એ કેવળી ભગવાનની સ્તુતિ થતી નથી, અને એ સ્તુતિ જે થાય છે વ્યવહાર સ્તુતિ કહેવામાં આવે. નિશ્ચય સ્તુતિ તો એમના ગુણો દ્વારા થાય, એટલે ગુણોના વર્ણન દ્વારા થાય. એમ કરીને આ નિશ્ચય સ્તુતિની વાત કરી તો એમાં નિશ્ચય સ્તુતિ કહેતા આ બધી વાત કરવામાં આવી. એટલે કહે છે કે આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ, આ એક નિશ્ચય સ્તુતિ થઈ. હવે આગળ બીજી વાત કરવી છે એ પહેલા આપણને જણાવે છે કે અહીંયા કૌંસમાં લખ્યું છે, જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા, એ બંનેનું અનુભવન. એટલે પેલી ઇન્દ્રિયોનું, એના વિષયભૂત પદાર્થોનું અને આત્મા, બીજી વસ્તુ આત્મા, એ પેલા ત્રણ અને આ આત્મા, એમ એ બંનેનું અનુભવન વિષયોની આસક્તતાથી એક જેવું થતું હતું. વિષયો પ્રત્યે આસક્તિ હતી એટલે એક રૂપ થતું હતું. એ ભેદ જ્ઞાનથી ભિન્ન પણ જાણ્યું, એને ભેદ જ્ઞાન દ્વારા જુદું પાડ્યું, ત્યારે તે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ દૂર થયો એમ અહીં જાણવું. અસ્પષ્ટતા કરી. હવે ભાવ્ય ભાવક સંકર દોષ દૂર કરી સ્તુતિ કહે છે. હવે બીજી વાત અહીંયા કહે છે, જે શંકર દોષ પેલા જ્ઞેય જ્ઞાયક પણ હતો, હવે બીજો શંકર દોષ છે અહીંયા ભાવ્ય ભાવકપણે. એવા ભાવ્ય ભાવકપણે શંકર દોષ છે એને દૂર કરનારી અહીંયા સ્તુતિ કહેવામાં આવે છે. એટલે હવે 32મી ગાથા અહીંયા આપણને કહે છે. 32મી ગાથા આપણે લઈએ, સમયસારની ગાથા 32. યો મોહમ તુ જીતવા જ્ઞાન સ્વભાવ અધિકમ જાનાતી આત્મનમ તમ જીત મોહમ સાધુ પરમાર્થ વિદ્યાયકા બ્રુવંતી. 32મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
જીતિ મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મની પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જીત મોહી કહે.
32મી ગાથાનો અર્થ લઈએ આપણે. અહીંયા ગાથાર્થમાં કહે છે કે યહતુ એટલે જે મુનિ મોહમ મોહને જીતવા એટલે જીતીને આત્માનમ એટલે પોતાના આત્માને જ્ઞાન સ્વાભાવિકમ એટલે જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણાતી એટલે જાણે છે તમ સાધુ તે મુનિને પરમાર્થ વિજ્ઞાયકા એટલે પરમાર્થના જાણનારાઓ જીત મોહમ જીત મોહ બ્રુવંતી કહે છે. કુંકુંદાચાર્ય ભગવાને ગાથામાં શું કહ્યું કે જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણે છે જ્ઞાન સ્વભાવ વડે પોતાના આત્માને જાણે છે પોતાના જ્ઞાન સ્વભાવ વડે અને કેવો જાણે છે તો કે અન્ય બધા દ્રવ્યો ભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીત મોહ કહે છે. મુનિએ મોહને જીતી લીધો છે અને પોતે પોતાના જ્ઞાન સ્વભાવ વડે પોતાના આત્માને બીજા બધા દ્રવ્યોથી અધિકપણે જાણે છે એવા મુનિ એ ખરેખર એ મોહને જીતનારા છે એટલે એ જીત મોહ છે એમ અહીંયા કહેવામાં આવ્યું. અહીંયા વાત જે કરવી છે એ ચારિત્ર મોહનીયની વાત કરવી છે. આપણે જાણીએ છીએ કે મોહનીય કર્મના બે ભાગ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે. ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે. તો ચારિત્ર મોહનીયની પ્રકૃતિ જે છે એ ઉદયમાં આવે. ચારિત્ર મોહનીય કર્મ ઉદયમાં આવે એની જે પ્રકૃતિ ઉદયમાં આવે એટલે કે એ ફળ દેવા રૂપે થાય ત્યારે એની સાથે જે આત્મા જોડાઈ જાય છે આત્મા એની સાથે જ્યારે એ જોડાઈ જાય છે આત્મા એવા ભાવરૂપે પરિણમે છે. જેવા ચારિત્ર મોહનો ઉદય આવ્યો છે એ રૂપે જે જોડાઈ જાય છે એને એવો દોષ લાગે છે શંકર દોષ. શું દોષ લાગે છે કે જે પેલું કર્મ હતું એ તો જળ હતું. ચારિત્ર મોહનીય જે છે કર્મ એ તો જળ અને આ ભગવાન આત્મા એની સાથે જોડાઈને એક રૂપતા કરે એટલે ત્યાં પણ શંકર દોષ એને લાગુ પડે છે. જેમ પેલા જ્ઞેય નાયકના એકપણાથી જે શંકર દોષ લાગુ પડતો હતો એવો અહીંયા પણ એને શંકર દોષ લાગુ પડે છે. એવા શંકર દોષને એ કેવી રીતે દૂર કરે છે તો કે એના તરફ લક્ષ ન આપીને એટલે જે કર્મ ઉદયમાં આવ્યું છે એના તરફનું લક્ષ છોડીને. પણ એ લક્ષ છૂટે કેવી રીતે તો પોતાના સ્વરૂપમાં જાય છે એટલે એનું લક્ષ છૂટી જાય છે અને એમ કરતા એ બીજા બધાથી જુદો પોતાને અધિકપણે અન્ય દ્રવ્યોથી જુદો અધિકપણે પોતાને એ જાણે છે અને એમ કરતા એને પેલો શંકર દોષ જાય છે અને એમ એ મોહને જીતનારો થાય છે એવી વાત અહીંયા લેવામાં આવી છે. અને અહીંયા પણ પછી જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો એને પછી એ જ્ઞાન સ્વભાવ આત્માનો અનુભવ થાય છે. આ રીતે આખી વાત છે. હવે આપણે ટીકામાં આપણે લઈએ એમાં જે દોષ છે એનું નામ ભાવ્ય ભાવક શંકર દોષ કહેવામાં આવ્યો છે. એ વાતને આપણે સમજવાની છે તો આપણે ટીકામાં હવે આગળ વિસ્તાર એનો લઈએ. ટીકામાં વિસ્તાર લેતા પહેલા ફરીથી એક વસ્તુ જરા સ્પષ્ટ કરી દઉં કે મોહનીય કર્મ છે એ કર્મ છે એ તો જળ છે એટલે એની જે કોઈ પ્રકૃતિ છે એ ફળ આપવા લાયક થઈ છે એટલે એ ફળ આપે છે તો પણ એ જળ જ છે અને જે સામે એની સાથે જોડાનાર જે છે એ આત્મા છે એ જીવ છે. પેલું જે છે તે જળ છે અને આ જીવ છે, એ બે ભેગા એકરૂપ થાય એવી એકરૂપ માન્યતા વર્તે એટલે એ દોષ છે, એટલા માટે એને દોષ કહેવામાં આવે. દોષ શા માટે કહેવામાં આવે? કે જીવ અને અજીવ, જીવ અને જળ, ચેતન અને જળ, એ બેને એકરૂપપણે માનવા એમાં દોષ આવે છે. કર્મના ઉદયને કારણે થઈને જે પરિસ્થિતિ આવી હોય એ રૂપે પોતે થઈ જાય, એ રૂપે પોતે થઈ જાય એટલે એમાં દોષ આવે. એ રૂપે શા માટે એને થવું જોઈએ? જળ કર્મ જે ફળ આપે એ ફળ રૂપે એને શા માટે થવાની જરૂર છે? એ પોતે ભગવાન આત્મા છે તો પોતે પોતાના સ્વભાવ ભાવે રહે ને. પોતાના સ્વભાવ ભાવને છોડી અને એ વિભાવ ભાવ રૂપે શા માટે પરિણમે છે? જે કર્મનું ફળ આવ્યું છે એ તો જળ કર્મ છે ને, એનું ફળ તો જળમાં આવ્યું છે, જળરૂપે આવ્યું છે. એવા ફળ સાથે પોતે શા માટે જોડાય છે? પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવ ભાવને છોડી અને એમાં જોડાય ને પછી એમાં એકત્વ કરે, એકરૂપતા કરે કે આ હું છું, આ હું કરનારો છું, આ હું ભોગવનારો છું, આ મને મળ્યું છે. એ ચારિત્ર મોહનીયને કારણે જે કંઈ થયું છે તે જે સંયોગો આવ્યા છે તેમાં એ પોતે એમાં રહ્યો છે એમ માન્યતા કરવી એ માન્યતા મિથ્યા માન્યતા છે. અને એવી મિથ્યા માન્યતા જે થાય છે એટલે એ દોષ લાગે છે. હવે અહીંયા વાત મિથ્યાત્વની નથી કરવી, અહીંયા મુનિને લેવામાં આવ્યા છે. એટલે મુનિ જે છે એ સમ્યક દ્રષ્ટિ મુનિ છે, એટલે સમ્યક દર્શન હોવા છતાં પણ મુનિને જ્યારે ચારિત્ર મોહનીયનો ઉદય આવે અને એ ચારિત્ર મોહનીયનો ઉદય આવે ત્યારે એની સાથે જ્યારે મુનિ જોડાઈ જાય છે તો એ વખતે એ મિથ્યાત્વને કારણે નહીં, પણ એ વખતે એ જોડાવાનું કારણ શું છે? તો કે એમની એ વખતના પુરુષાર્થની નબળાઈ, એ વખતનો એમનો પુરુષાર્થ એ મંદ પડ્યો છે એટલે એ એની સાથે જોડાવું થાય છે. સમ્યક દ્રષ્ટિ છે, મુનિ છે, છતાં પણ એમને એવા કર્મના ઉદય આવે ત્યારે જોડાવાનું થાય અને એમ થતાં જે દોષ લાગે છે એને ભાવે ભાવક દોષ કહેવામાં આવ્યો છે. તો એટલા માટે આખી ગાથાની શરૂઆત જે કરવામાં આવી છે એમાં મુનિને લઈને વાત કરવામાં આવી છે કે જે મુનિ મુનિ છે એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિ છે અને હવે મુનિ મોહને જીતે છે. અહીંયા થોડીક વધારે વિશેષતાથી વાત કરી છે, આગળની 31મી ગાથામાં વાત કરવામાં આવી જીતેન્દ્રિયપણાની, એના કરતાં આગળ વધીને વાત કરી છે. મોહને જીતે છે એટલે આ મુનિને સંબોધીને કહેવામાં આવેલી ગાથા છે. હવે આપણે આગળ ટીકામાં એનો અર્થને વિસ્તાર સમજીએ. ટીકામાં અહીંયા કહે છે કે મોહ કર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે. મોહ કર્મ, મોહનીય કર્મ એ સત્તામાં પડ્યું હતું એની વાત નથી, સત્તામાં અત્યાર સુધી પડ્યું હતું એની વાત નથી, પણ અત્યારે હવે જ્યારે એ ફળ દેવા સમર્થ થાય છે એટલે એનો અનુભાગ, એના સ્થિતિબંધ હોય, એ પ્રકૃતિ એની મોહનીયની છે તે પ્રકૃતિબંધ એનો પ્રદેશબંધ છે અને હવે આ જે અનુભાગ ફળ દેવામાં સામર્થ્ય અનુભાગનું હોય છે એટલે હવે એનો વિપાક થયો છે એટલે ફળ દેવાને યોગ્ય થયું છે, એટલે કે મોહની કર્મ ફળ દેવાના સામર્થ્ય વડે, સામર્થ્ય એ અનુભાગને કારણે એનું સામર્થ્ય છે, એનો હવે સ્થિતિબંધ જે છે એ પૂરો થવા આવે ત્યારે એ ઉદયમાં આવે અને એ ફળ આપી અને પછી ખરી જાય. તો અને એનું જે ફળ દેવાનું સામર્થ્ય છે એ એના અનુભાગને કારણે છે. તો હવે અત્યારે જ્યારે મોહનીય કર્મ જે છે એ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને, એટલે એ ઉદયમાં આવ્યું એમ કહેવામાં આવે, એટલે પોતે ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે. એ ભાવકપણે પ્રગટ થાય છે. હવે ભાવકપણે એને ક્યારે કહેવાય? એ કર્મનો ઉદય જે છે એને ભાવક ક્યારે કહેવામાં આવે? ભાવક શબ્દ અહીંયા મૂક્યો છે કે સામે આત્મા એ પોતે એવા વિકાર ભાવ રૂપે એ કર્મના ઉદયને અનુસરીને વર્તે તો એ ભાવક કહેવાય. શું કહ્યું? એને ભાવક ત્યારે કહેવાય, ભાવક ભાવક શબ્દ મૂક્યો છે. તો એ ભાવક ક્યારે બને? એ કર્મનો ઉદય છે એ ભાવક ત્યારે જ બને કે જો સામે આત્મા છે એ એવા કર્મના ઉદયને અનુસરે. પોતાના સ્વભાવ ભાવને નહીં અનુસરતા, પોતાના સ્વભાવને છોડીને એ આ કર્મનો જે ઉદય આવ્યો છે એને જ્યારે એ અનુસરે છે તો આ જે કર્મનો ઉદય છે એને ભાવક કહેવાય. અને ત્યાં જે આત્મા એવી રીતે કર્મના ઉદયને અનુસરે છે એને ભાવ્ય કહેવાય, એને ભાવ્ય કહેવામાં આવે. એટલે આવું ભાવ્ય અને ભાવકનું એક રૂપપણું છે એને સંકર દોષ કહેવામાં આવ્યો છે. ફરીથી સમજીએ, ભાવ્ય અને ભાવક જ્યાં સુધી બરાબર સ્પષ્ટ નહીં સમજાય ત્યાં સુધી આ ગાથા બરાબર સમજમાં આવે એવી નથી. શું કહેવું છે અહીંયા? ઉદયપણે જે કર્મ પ્રગટ થાય છે, મોહનીય કર્મનો ઉદય છે એ ઉદય આવ્યો, એમાં સામર્થ્ય એનું જે અનુભાગ હતો એ પ્રમાણે એનું સામર્થ્ય છે, જેવી તીવ્રતાથી બાંધ્યું છે એટલો એવો અનુભાગ છે, તો એ પ્રમાણે ઉદયમાં આવ્યું છે, એનો સ્થિતિબંધ પૂરો થવા આવ્યો છે એટલે ઉદયમાં આવી અને હવે ખરી જવાનું છે. તો એ ઉદયમાં આવ્યું, એ ઉદયપણે એક કર્મ અહીંયા પ્રગટ છે. પહેલા સત્તામાં પડ્યું હતું એની વાત નથી અત્યારે, પણ ધારો કે બીજા જે સત્તામાં પડ્યા છે એની વાત અત્યારે નથી લેવાની. અત્યારે જે ઉદયપણે જે કર્મ પ્રગટ થયું છે એટલે કે જે કર્મ ઉદયમાં આવ્યું છે, મોહનીય કર્મ ઉદયમાં આવ્યું છે, એ ભાવક છે. અને વિકારી થવાને લાયક જે જીવ છે, વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય છે એ નિમિત્ત કારણ થાય છે. વિકારી થવામાં, વિકારી થવા વાળો જે જીવ છે એ વિકારી થાય છે તો પોતે પોતાથી. અને કેમ વિકારી થાય છે? તો કે આ કર્મનો જે ઉદય આવ્યો છે એ ઉદયરૂપ પોતે થઈ જાય છે, એને અનુસરે છે એટલે એ વિકારી થાય છે. અને એવો જે વિકારી થનારો જે જીવ છે એને ભાવ્ય કહેવામાં આવે. અને એને વિકારી થવામાં જે નિમિત્ત જે થયું એ કર્મનો ઉદય છે એને ભાવક કહેવામાં આવે. પણ એ ભાવક ત્યારે જ કહેવાય કે સામે જીવ વિકારી થતો હોય, એટલે ભાવ્ય હોય તો ભાવક કહેવાય. જો જીવ વિકારી નથી થતો તો એને ભાવ્ય કહેવાય નહીં, તો પછી પેલો કર્મનો ઉદય છે એ ભલે આવ્યો એ પછી એ ખરી જશે, એને ભાવક કહેવા પણ રહેતું નથી. ભાવ્ય અને ભાવક, ભાવ્ય છે તે એ વખતની જીવની યોગ્યતા છે કે જ્યારે એ જીવ પોતે કર્મના ઉદયના નિમિત્તે વિકારી થાય છે, એ વિકારી ભાવે પરિણમે છે. એ વખતની જીવની જે યોગ્યતા છે એ જીવને એ વખતે એને ભાવ્ય કહેવામાં આવે. અને એ જ્યારે એવો ભાવ્ય થયો છે તો સામે ભાવક તરીકે એ કર્મનો ઉદય છે એનું નિમિત્ત છે. એટલે કર્મ એ ભાવક, અને કર્મ ભાવક કોને થાય છે? કે જે જીવ કર્મને અનુસરીને વિકાર ભાવ કરે છે તેને જ એ કર્મનો ઉદય ભાવક કહેવાય છે, અને તે જીવને ભાવ્ય કહેવાય છે. આ પ્રમાણે ભાવ્ય અને ભાવક છે. હવે ભાવક કર્મનો ઉદય છે એ તો જળમાં આવે છે, એ તો જળમાં આવે છે. ભાવક એટલે કર્મનો ઉદય એ તો ક્યાં આવ્યો? એ તો જળમાં આવ્યો. પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અહીંયા અસ્થિરતા થાય છે. કોને? જીવને, ભાવ્યને. જે જીવ એને અનુસરે છે અને એ પ્રમાણે એ પ્રવૃત્તિ કરે છે, એ મય થઈ જાય છે, એવા ભાવ્યને શું થાય છે? તો કે એને અસ્થિરતા થાય છે. અહીંયા મુનિની વાત લીધી છે તો મુનિ જ્યારે એવા કર્મના ઉદય જે આવ્યા છે એના અનુસારે એ પ્રવૃત્તિ કરે છે તો ત્યાં સુધી એને શું થાય? તો એને અસ્થિરતા થાય છે. એને સમ્યક દર્શન છે કે સમ્યક દર્શન ચાલ્યું જાય છે એમ નથી, એની શ્રદ્ધા સાચી થઈ છે એ કંઈ ચાલી જાય છે એમ નથી, પણ એને મોહનીય કર્મ એટલે ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે, કેમ કે દર્શન મોહનીય તો એનું ગયું છે એટલે સમ્યક દર્શન તો થયું છે, પણ ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિને એ અનુસરે છે, અથવા તો જે ઉદય થયો છે અને જે કંઈ સંયોગો આવ્યા છે એ સંયોગમય બની જાય છે એને અનુસારે એ પોતે પ્રવૃત્તિ કરે છે, એટલે એવી પ્રવૃત્તિ જ્યાં સુધી એ કરે છે ત્યાં સુધી એને અસ્થિરતા થાય છે, એટલે એવો એ ભાવ્યરૂપ વિકાર છે, અને એમ થતાં એ ભાવ્ય ભાવક એકરૂપ થયા એમ કહેવામાં આવે, અને એનો અર્થ એ થયો કે એ બંનેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ બંનેનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે ત્યાં સુધી એ ભાવ ભાવ્યક ભાવ ભાવ્યક એ દોષ છે, પણ જો એ પેલો નિમિત્ત બને જ નહીં, કોણ કર્મનો ઉદય, એ નિમિત્ત ન બને એટલે શું એના હાથમાં છે નિમિત્ત બનવું કે ન બનવું? ના, એ નિમિત્ત ક્યારે બને કે અહીંયા જીવ એવી પ્રવૃત્તિ કરે છે ભાવ્ય જીવ થાય છે તો પેલું નિમિત્ત કહેવાય, પણ હવે આ જીવની અંદર એવો વિકાર ભાવ થાય નહીં એ ભાવ્ય થાય જ નહીં તો પછી પેલા કર્મના ઉદય કે એને કંઈ નિમિત્ત બનતા નથી, એને કંઈ જબરજસ્તી કરાવતા નથી, કર્મનો ઉદય છે એ કંઈ જબરજસ્તીથી એ જીવમાં કંઈ કરાવતો નથી, આ વાતને ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે અને એ આ શાસ્ત્રને આધારે કહી છે, કે પોતાની મતિ કલ્પનાથી નથી કહી, શાસ્ત્રને આધારે કહી છે, અને એમને તો પૂર્વનો એવો ઉઘાડ હતો એટલે એ વાત તો એમને પહેલાથી એ અંતરમાં એ વાત આવી ગઈ હતી અને શાસ્ત્રના આધાર મળ્યા ત્યારે એમણે જ્યારે એમ કહ્યું કે ભાઈ આ કર્મ ને કર્મના ઉદય છે એ જીવમાં વિકાર કરાવનારા નથી, એ વિકાર જીવને કરાવતા નથી, જીવ પોતે વિકારી થાય છે એટલે જીવ પોતે ભાવ્ય થાય છે, અને ભાવ્ય જીવ થાય છે તો પેલાને ભાવક કહેવાય છે, જીવ પોતે વિકારી થાય છે તો એમાં એ કર્મના ઉદય જે આવ્યા એ સંયોગો આવ્યા એને નિમિત્ત કહેવામાં આવે, સમકીતી છે એ જીતેન્દ્રિય થયો છે પરંતુ હજી એને હજી આ ભાવ્ય ભાવક શંકર દોષ ટાળવાનો બાકી છે, કેમ કે એ ચારિત્ર મોહનીયનો ઉદય આવે છે એને લીધે છે, અને જે સમકીતી થયો સાચી શ્રદ્ધા થઈ એમાં તો એને દર્શન મોહનીય જે છે એ ગયું, એટલે જીતેન્દ્રિય પણ થયું, પણ છતાં અહીંયા હજી ચારિત્ર મોહનીયના ઉદય આવે છે અને એવા ઉદયને અનુરૂપ એ પ્રવૃત્તિ કરે છે એટલે એમાં એ જોડાયો, એમાં એકરૂપતા કરી, અથવા તો બીજી રીતે કહીએ તો એને એ ભાવ્ય તરીકે પ્રવર્તવું થયું એટલે એને એ કર્મના ઉદય છે એની પ્રવૃત્તિમાં નિમિત્ત કારણ બન્યા, એ થવું ના જોઈતું હતું, એ મુનિ છે એને પોતાના શુદ્ધ સ્વભાવ ભાવરૂપે પરિણમવાનું હતું, એને બદલે જે ચારિત્ર મોહનીયના ઉદય આવ્યા એ ઉદયને અનુરૂપ એ પ્રવૃત્તિ કરવા લાગ્યો એટલે એ ભાવ્ય બન્યો અને પેલું જે કર્મનો ઉદય આવ્યો એ ભાવક બન્યું, અને આવું ભાવ ભાવક પણ જો હોય તો એને શંકર દોષ કહેવામાં આવે, અને આવું ભાવ્ય ભાવક પણ એ શંકર દોષ છે એને ટાળવો જોઈએ, એટલે મુનિને હજી એ આ ચારિત્ર મોહનીયના ઉદયને કારણે આવા ભાવ્ય ભાવક શંકર દોષ હોય છે એને ટાળવાનો પુરુષાર્થ હોય છે, એને ટાળે છે, અને કઈ રીતે ટાળે છે આ શંકર દોષને? તો કે જે ઉદય આવ્યા છે એનું લક્ષ છોડીને પોતે પોતાના સ્વરૂપમાં લક્ષ કરી અને પોતાના સ્વભાવ ભાવે પરિણમન કરે છે, એમ કરીને એ ભાવ ભાવક શંકર દોષને ટાળે છે, આ વાત અહીંયા લેવામાં આવી છે. આપણે અહીંયા શું વાત કરી કે મોહ કર્મો ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદય રૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તો પણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા ભાવ્ય તેને ભેદ જ્ઞાનના બળ વડે એને ભેદ જ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થવાથી એટલે એ દૂર કરે છે. તેથી કેવી રીતે દૂર કરે છે ફરીથી જુઓ, વાંચીએ આપણે કે એને પેલું કર્મનો ઉદય છે એ તો ભાવકપણે પોતે પ્રગટ થયો છે, તો પણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મભાવ્ય એ ભાવ્ય છે એ ભાવકપણે પેલો થયો છે ત્યારે આ અહીંયા આત્મા એ ભાવ્ય છે. હવે એ ભાવક ભાવ્ય અને ભાવક એવો જે શંકર દોષ છે એને એ ભેદ જ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળીને એટલે એક વખત એને થઈ ગયો એ અનુરૂપ એ પ્રવૃત્તિ કરે એમ નહીં, એને અનુસારે એ પ્રવૃત્તિ કરે જ નહીં, એને દૂરથી જ પાછો વાળે. એનો અર્થ એ છે કે કર્મના ઉદય અનુસાર એ પ્રવૃત્ત થતો જ નથી, કર્મના અનુસારે એ પ્રવૃત્તિ કરતો જ નથી, અને એ રીતે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને. મોહનો તિરસ્કાર એટલે શું? મોહનો તિરસ્કાર એટલે આ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય આવ્યો છે અને જે કંઈ સંયોગો પ્રાપ્ત થયા છે એનો તિરસ્કાર એટલે એના તરફ લક્ષ નહીં આપવું, એમાં કોઈ રસ લેવો નહીં, કોઈ પ્રકારે રૂચિ કરવી નહીં, એની સાથે જોડાવવું નહીં, એ મોહનો તિરસ્કાર. ચારિત્ર મોહનીયને કારણે કોઈક એવા સંયોગો આવે, મુનિઓને પણ આવે, ચારિત્ર મોહનીયનો ઉદય એવો વર્તતો હોય તો એવા આવે, કોઈક આવીને એમ કે મુનિને આવીને એમ કે અમારે તમારું બહુમાન કરવું છે, અમારે તમને એવોર્ડ આપવા છે, અમારે તમને આમ આપવું છે, આવા ઉદયો આવે તો એ તરફ મુનિ લક્ષ ના આપે. મુનિ એ સમજે કે એના તરફ જો લક્ષ આપે તો એમનો મોહ ભાવ છે, મોહની ઉદયમાં આવ્યું છે એ તરફનો એમનો ભાવ છે. કોઈ આવી અને એમને કહે કે આ 1,00,000 રૂપિયા અહીંયા મૂકી જઉં છું અને તમને જેમ યોગ્ય લાગે તેમ તમે ધર્માદામાં વાપરજો, તો મુનિને એના તરફ એમ થાય કે હા સારું છે, ચલો સારી કામ સારા કામો થશે, લાવ લઈ લઈએ. ના, મુનિ એને હાથ પણ ન લગાડે, એના તરફ જુએ પણ નહીં, કેમ કે એમાં જો એ પડે તો પછી શું થાય કે એની વ્યવસ્થા કરવાનું થાય, કોને આપવા ને કોને ના આપવા, સારી જગ્યા કઈ ને ખરાબ જગ્યા કઈ, ક્યાં વાપરવા ને ક્યાં ન વાપરવા, શું શું કામો કરવા, ને પછી તો આખું બધું લાંબુ ચાલે. 1,00,000 રૂપિયા માટે થઈ અને એમની શાંતિ આખી અણાઈ જાય, એમની જે દૈનિક ક્રિયાઓને જે નિત્યક્રમ છે આખો બધો ઢોળાઈ જાય, એ પોતે ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ દશામાં આત્માને સ્પર્શ કરતા હતા એ બધું બંધ થઈ જાય, વિકલ્પમાં જ રહે, એટલે એવા મોહમાં પડે નહીં મુનિ એવા મોહમાં પડે નહીં, એમને એવા પરિગ્રહ હોય જ નહીં. આપણે જાણીએ છીએ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, પણ અંતરંગ કેટલા પ્રકારના? 14 પ્રકારના. એટલે એ એવા એવા અંતરંગ પરિગ્રહને પણ એ રાખે નહીં, એમ પણ નહીં કે ચાલો એમના કોઈ આસિસ્ટન્ટ કે કોઈક બીજાને કહે કે ચાલો આ રાખો પૈસા ને આપણે પછી એનો વ્યવસ્થા કરીએ, ના એમ વિચાર ના આવે, એવો વિકલ્પ નહીં હોય. એકલો વિકલ્પ જેટલો મોહ એમને હોય નહીં એટલો એમને પરિગ્રહ હોય નહીં, એમ થાય તો એ મોહની અંદરમાં આવી ગયા. મોહની કર્મને અહીંયા તો જીતવાની વાત છે, ચારિત્ર મોહનીયને અહીંયા તો જીતવું છે ને, એવું એમને થાય નહીં. ભલે ને એવા ઉદય આવે તો શું થઈ ગયું, એ પ્રમાણે દુઃખના કોઈ કારણો હોય, ગમે તેવા એવા મોહના મોહ કરાવનારા જે ઉદયો આવે એ બધા પ્રત્યે એમને કોઈ દ્રષ્ટિ હોય નહીં. એટલે દૂરથી જ પાછા વાળીને બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, બળપૂર્વક. બળ ક્યાંથી આવે? બળ અંતરમાંથી આવે, બહારમાંથી ક્યાંયથી બળ નથી આવતું, બળ અંદરમાંથી આવે. જેને પોતાના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો છે, પોતાના સ્વરૂપને સ્પર્શ કર્યો છે, એને પછી એમાંથી અંદરમાંથી જ બળ આવે છે, દ્રષ્ટિ આત્મા તરફ રહે છે અને બળ બધું ત્યાંથી આવે છે, ત્યાંથી બધું એને સુખ શાંતિ આનંદ જ્ઞાન બધું ત્યાંથી અંદરમાંથી જ આવે છે. એટલે એ બળ અંદરમાંથી જ એને આવે છે, એ વાત પણ અહીંયા સાથે લીધી છે. શું કરે છે કે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને સમસ્ત સમસ્ત કોઈ પણ પ્રકારે ના રહે પછી એમાં સમસ્ત ભાવ્ય ભાવક સંકર દોષ દૂર કરે છે એટલે એવું દૂર કરવાને લીધે પછી શું થાય છે એ કહે છે આગળ કે એવા ભાવ ભાવક સંકર દોષને દૂર કરવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ એટલે નિશ્ચય નિશ્ચલ એકત્વમાં ટંકોત્કીર્ણ એટલે નિશ્ચલ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જીત મોહ જીન જેણે મોહને જીત્યો છે એવા જીન છે. ટંકોત્કીર્ણની વાત આપણે ગઈ વખતે પણ કરી હતી કે પથ્થર ઉપર ટાંગણાથી કોતરી નાખવામાં આવે એવું સ્પષ્ટ પછી એ જાય નહીં ભૂસાય નહીં નીકળી ન જાય એવું નિશ્ચલ એટલે એમાં ફેરફાર ન થાય નિશ્ચલ શબ્દ મૂક્યો છે ટંકોત્કીર્ણ માટે અહીંયા નિશ્ચલ શબ્દ મૂક્યો છે. તો જ્યારે એવા ભાવે ભાવક શંકર દોષને દૂર કરે છે એટલે કે એ પોતે જે ઉદય આવ્યો છે એની સાથે બિલકુલ જોડાતા નથી અને એને દૂરથી જ પાછો વાળી દે છે એટલે એના તરફનું લક્ષ પણ થતું નથી એ ઉત્પન્ન જ થતો નથી એવો મોહ એમને ઉત્પન્ન જ થતો નથી એમ કહેવાનો આશય છે. એવો મોહ ઉત્પન્ન નહીં થવાને કારણે એમને નિશ્ચલ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે એ પોતાના આત્માને જ અનુભવે છે અને એ આત્માને અનુભવે છે તો એ આત્માના માટે વિશેષણો મૂક્યા કેવા તો કે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા કેવો આત્મા આત્માને એવા વિપરીત બીજા અન્ય ભાવો પણ નથી એને પોતાનો એક જ ભાવ છે આત્માને સ્વભાવ પોતાનો એ સિવાય બીજા ભાવો પણ નથી અન્ય ભાવોથી પણ પોતે જુદો અને એવા અન્ય ભાવો કેવી રીતે થાય તો કે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા બીજા દ્રવ્યોનો સ્વભાવ હોય એને જોઈને જાણીને એ સર્વ અન્ય ભાવો એને લીધે થતા એનું લક્ષ્ય કરતા થતા કોઈ પણ ભાવ જે છે એ બધાથી પરમાર્થે પોતે ભગવાન આત્મા જુદો છે એમ એ અનુભવે છે એવું જે અનુભવનારો છે એને અહીંયા નિશ્ચયથી જીત મોહ જીન એટલે જેણે મોહને જીત્યો છે તેવા જીન છે એના એવો એવા જીન કહેવામાં આવે છે. શું અનુભવ્યું એમને પોતાના આત્માને એમાં શું અનુભવ કર્યો તો કે જ્ઞાન સ્વભાવથી એને આત્માનો અનુભવ કર્યો ને અને આ મોહને જીતી લીધો કઈ રીતે તો પોતાના જ્ઞાન સ્વભાવ વડે જીતી લીધો કેમ કે જ્ઞાન સ્વભાવ વડે એને બધા ભાવોને જુદા કર્યા અને માત્ર પોતાના સ્વરૂપનો જ અનુભવ કર્યો. તો અહીંયા પૂછે છે કે તો કેવો છે એ જ્ઞાન સ્વભાવ કેવો છે જે અગાઉ 31મી ગાથામાં પણ એ જ પ્રશ્ન હતો કે કેવો છે તે જ્ઞાન સ્વભાવ અને પછી જ્ઞાન સ્વભાવનું જે વર્ણન ત્યાં લેવામાં આવ્યું એ જ પ્રમાણે અહીંયા પણ એ વર્ણન લેવામાં આવ્યું છે. કહે છે કે આ સમસ્ત લોકના ઉપર તરતો એટલે કોઈ સાથે જોડાયો નથી બધાથી ભિન્ન કોઈ સાથે એકરૂપતા કરી નથી એવો તરતો પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાનરૂપે સદાય પ્રકાશમાન છે દરેક સમયે પોતે જ્ઞાન કરી રહ્યો છે પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનાશી વિનાશ નથી થતો તેવો પોતાથી જ સિદ્ધ અને પરમાર્થ સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે એટલે એ જ આત્મા છે જ્ઞાન સ્વભાવ છે તે જ ભગવાન આત્મા છે પરમાર્થ સત એ હોવા પણે છે અને એને કોઈ દ્વારા સિદ્ધ કરવો પડતો નથી એ પોતે સ્વયં સિદ્ધ જ છે એટલે એ પ્રસિદ્ધ જ છે એ પોતાને સ્વયં અનુભવમાં આવે છે એ બીજા દ્વારા કે સાધન દ્વારા જણાય છે એમ નથી સ્વયં સિદ્ધ છે એવો એ જ્ઞાન સ્વભાવ છે. અહીંયા કહે છે કે આ રીતે ભાવ્ય ભાવક ભાવના શંકર દોષને દૂર કરી બીજી નિશ્ચય સ્તુતિ છે. આ બીજી નિશ્ચય સ્તુતિ કરવામાં આવી 31મીમાં પહેલી કરવામાં આવી એમાં જ્ઞેય જ્ઞાયક ભાવના શંકર દોષને દૂર કરવામાં આવ્યો અહીંયા ભાવ્ય ભાવક ભાવના શંકર દોષને દૂર કરી અને આ બીજી નિશ્ચય સ્તુતિ કરી છે. આ ગાથા સૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે, મોહની વાત કરી ને એટલે જીત મોહ તરીકે, તેમાં મોહ પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને 11 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા. એટલે આપણે મોહની જગ્યાએ આપણે પહેલા મૂકવાનો રાગને મૂકવાનો, કે જેણે રાગ જીતી લીધો છે તે અહીંયા મોહને જીતી લીધો એ વાત કરી, જીત મોહ છે, પછી એને રાગને જીતી લે છે તો એ જીત રાગ છે, એ રીતે દ્વેષને જીતી લે છે, એ રીતે ક્રોધને પણ જીતી લે છે, એ જ રીતે માનને જીતી લે છે, એ રીતે માયાને જીતી લે છે, એ રીતે લોભને જીતી લે છે, એ રીતે કર્મને જીતી લે છે, નો કર્મને જીતી લે છે, મનને જીતી લે છે, વચનને જીતી લે છે, અને કાયા એ બધા જે પર છે એ બધાથી જુદો ભગવાન આત્મા છે. અને એની દ્રષ્ટિ કરતા એ ધ્રુવ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળી દેતા એ જ્યારે પોતે જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમે છે તો આ બધાને એ જીતી લેનારો થાય છે. જે ફરીથી આખું જે ટીકામાં કહેવામાં આવ્યું છે એ આખે આખું ફરીથી આપણે મોહની જગ્યાએ રાગ શબ્દ મૂકી અને આખું ફરીથી વાંચી અને વિચાર કરવો, એ જ રીતે દ્વેષ મૂકીને, ક્રોધ મૂકીને, બધા શબ્દો મૂકી અને ફરી ફરીને વિચાર કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે કે બધાને જીતનાર ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે જ્યારે પરિણમે છે ત્યારે એનામાં કોઈ દોષ નથી, ત્યારે એનામાં કોઈ દોષ નથી. પણ એમાંથી કોઈની પણ સાથે જો એકરૂપતા કરે તો એને દોષ લાગુ પડે છે, એને દોષ લાગુ પડે છે. ભગવાન આત્મામાં કોઈ દોષ છે જ નહીં. જે દોષ છે એ બહાર છે, એ પર્યાયમાં છે. અંદર ધ્રુવમાં, ત્રિકાળી નાયકમાં કોઈ દોષ નથી. જે દોષ છે તે ક્યાં છે? એ પર્યાયમાં છે. ભગવાન આત્મામાં કોઈ દોષ નથી, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, ત્રણેય કાળે એકરૂપ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા જ છે, એમાં કોઈ દોષ નથી. પણ એની પર્યાય જે થાય છે એ પર્યાય એવી થવાનું કારણ શું છે? પહેલું કારણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, મોહ છે, એ મોહની સાથે વળી જાય છે એટલે એમ થાય છે, એનો પ્રમાદ છે, એ પ્રમાદી થઈ અને વર્તે છે એટલે આવું થાય છે. તો એ બધાને આ જેટલા મૂકવામાં આવ્યા છે, બધા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, એ બધાને એ જીતનારો ભગવાન આત્મા એ મૂળ દ્રવ્યપણે તો શુદ્ધ જ છે. એ શુદ્ધ નયનો વિષય ત્રણેકાળ નાયક પરમ પારિણામિક ભાવ છે. એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો કોઈ દોષ નથી, પર્યાય શુદ્ધ નિર્મળ જ થાય છે, પર્યાયમાં પણ કોઈ દોષ આવતો નથી. અહીંયા આગળ વાત કરે છે કે 11 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને શ્રોત્ર સાંભળવા માટે, ચક્ષુ જોવા માટે, ઘ્રાણ સૂંઘવા માટે, રસંસ સ્વાદ માટે, સ્પર્શન, એ પાંચના સૂત્રો ઇન્દ્રિય સૂત્ર દ્વારા જુદા વ્યાખ્યાન રૂપ કરવા, એમ 16 સૂત્રો જુદા જુદા વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. પેલા જે કયા અને એ પછી આ જે પાંચ જે કહેવામાં આવ્યા એ બધાને ઇન્દ્રિય રૂપે લેવાના. જે અગાઉની ગાથામાં આપણે 31મી ગાથામાં જે લેવામાં આવ્યું ને, એ ત્રણને ઇન્દ્રિય કહેવામાં આવ્યું, પણ એમાં ત્રણની જગ્યાએ આ બધાને એક એક કરીને જુદા પાડી અને લેવાના. અને એની સાથે ભગવાનને એટલે કે આત્માને એકરૂપતા નથી. કોની સાથે? આ બધી ઇન્દ્રિયો લેવામાં આવીને એને એની સાથે આત્માને એકરૂપતા નથી, એને એ જુદા પાડે છે અને એને એ જીતી લે છે, એમ એમાં વ્યાખ્યાન કરવું, એમ એવો વિસ્તાર કરવો અને એવો ઉપદેશ જાણવો. અહીંયા ભાવાર્થમાં કહે છે કે ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે. મોહનીય કર્મનો ઉદય આવ્યો છે તે ભાવક એને અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્ય રૂપ થાય છે. તેને અનુસાર પ્રવૃત્તિ ન કરે તો ભાવ્ય થતો જ નથી, અને એ ભાવ્ય નથી થતો તો પેલાને ભાવક પણ કહેવાતું નથી, તો એને ભાવક પણ કહેવાતું નથી. મુનિઓને ઘણા પ્રકારના ઉદયો આવતા હોય, પણ એ પોતે જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને બેઠા છે ને, ત્યારે કોઈ તરફ એમનું લક્ષ જતું જ નથી. અને સાતમે ગુણસ્થાને કે જે મુનિ પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં છે, એને તો કોઈ તરફ લક્ષ જતું જ નથી. એટલે ત્યાં એ મૌનીના ઉદય આવે છે તો એને કંઈ ભાવક કહેવામાં આવતા નથી. ભાવક તો ત્યારે જ કહેવાય કે પેલો ભાવ્ય થાય તો, જીવ જ્યારે એને અનુસાર પ્રવૃત્તિ કરે તો એ ભાવ્ય થયો, અને એ ભાવ્ય થયો તો પેલાને ભાવક કહેવાય, ત્યારે એને ભાવક કહેવાય. એ નિમિત્ત થાય, ભાવક એ નિમિત્ત છે, ભાવક જે છે એ નિમિત્ત છે. ભાવ્ય છે એ ભાવ્ય છે, એ જીવ છે, પણ એ વિભાવ ભાવ વિકારી ભાવે પરિણમે છે, એટલે એ ભાવ્ય છે. અને એમ થવામાં જે નિમિત્ત છે એ મોહની કર્મના ઉદયની વાત લીધી છે, એને ભાવક કહેવામાં આવ્યું, એટલે ભાવક ભાવ્ય. તો શું કહે છે ભાવાર્થમાં, કે ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે, તેને ભેદ જ્ઞાનના બળથી જુદો અનુભવે તે જીત મોહજીન છે. ભેદ જ્ઞાન કરી અને ભેદ જ્ઞાનના બળથી, એટલે ભેદ જ્ઞાન શું કરે છે કે પોતાના સ્વરૂપથી આ બધા જે ભાવ છે, જે કર્મના ઉદયને અનુસરનારા ભાવ છે, એ બધા ભાવો જુદા છે, એ મારા નથી, એ મારામાં નથી, મારા સ્વરૂપમાં નથી, એમ ભેદ જ્ઞાનના બળથી એ પોતાને જુદો અનુભવે છે, એ જીત મોહ છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતા મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે. શ્રેણી ચડે છે ને, આઠ સાતમે ગુણસ્થાનથી આગળ વધે છે ને, આઠમું નવમું દસમું, એ શ્રેણી ચડે છે ત્યારે એ ચડતા મોહનો ઉદય એને અનુભવમાં ન આવે. મોહના ઉદય તો આવતા જ હોય, કર્મના ઉદયો આવે, છતાં પણ એના તરફ એને લક્ષ તો થવાની વાત એક બાજુ રહી, પણ એને એ ખ્યાલમાં પણ ના આવે, એને અનુભવમાં જ ના આવે, એ ઉત્પન્ન જ ના થાય. મોહ ઉત્પન્ન થાય પછી કાઢવાની એમ વાત નથી, ઉત્પન્ન જ ના થાય. મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમા આદિ કરી આત્માને અનુભવે છે, તેને જીત મોહ કહ્યો છે. અહીં મોહને જીત્યો છે, તેનો નાશ થયો નથી, હજી મોહનો નાશ કરવાનો બાકી, આ તો જીત્યો છે. કેમ કે એ વખતે પોતાના બળથી ઉપશમા આદિ કરી આત્માને અનુભવ કરે છે, એટલે મોહને જીત્યો છે, પણ હજી મોહનો ક્ષય થયો નથી. એ ક્ષીણ મોહ જે છે એ દશા હજી ઉપરના ગુણસ્થાને આવશે, એ દશા હજી આગળ આવવાની છે. ક્ષીણ મોહ જે છે એ ગુણસ્થાન હજી આગળ છે, બારમા ગુણસ્થાને ક્ષીણ મોહ છે, અહીંયા જીત મોહ છે. તો અહીંયા સુધી વાત કરી, હવે આપણે આ ભાવાર્થ સંબંધી હજી ઘણો બધો વિચાર કરવાનો છે, એ વિચાર આપણે સાથે કરીશું. અને સાથે સાથે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે આના સંબંધી મહત્વની વાતો કરી છે એ પણ સાથે લઈશું. તો આવતા સ્વાધ્યાયમાં એ બધું કરીશું. બધાને ખાસ વિનંતી છે કે આ 32મી ગાથા, એની ટીકા, ભાવાર્થ વગેરે બધું ખૂબ શાંતિપૂર્વક વાંચી જવું, અને બને તો એક સમન્વય કરવા માટે થઈ અને 31મી ગાથા અને 32મી ગાથા બંને આખી પહેલેથી શરૂ કરીને છેલ્લે સુધી બરાબર બધો વિસ્તાર સહિત સાથે વાંચી જવી, એટલે વધારે સ્પષ્ટતા થશે. તો આવતા સ્વાધ્યાયમાં આપણે આવતીકાલે ગુરુદેવે જે વાત કરી છે એ પણ લઈશું, અને ભાવાર્થનો વિસ્તાર વગેરે બધું સાથે લઈશું. સુખધામ બોલીએ અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત.